એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવી સફર પર જઈ રહ્યા છીએ જેણે ખરેખર દુનિયાને જોવાની આપણી રીત બદલી નાખી. વાત કરીશું ચાર્લ્સ ડાર્વિનની, એમની યુવાનીમાં કરેલી પેલી 5 વર્ષની દરિયાઈ સફર અને એના પર આધારિત પુસ્તક બીગલનો પ્રવાસ વિશે.
હા બરાબર. અને જુઓ, આ પુસ્તક છે ને એ માત્ર કોઈ રોમાંચક કથા નથી, અરે આ તો વિજ્ઞાનના ઇતિહાસનો એક મોટો પડાવ છે. આ સફરમાં જે જોયું, જે નોંધ્યું, એણે જીવવિજ્ઞાન અને પૃથ્વી વિશેની આપણી સમજમાં ક્રાંતિ લાવી દીધી એમ કહી શકાય.
એટલે કે એ જિજ્ઞાસા અને અવલોકન શક્તિનું ઉદાહરણ છે.
ચોક્કસ. એ જ દર્શાવે છે કે ઝીણવટથી જોવું અને સવાલો પૂછવા એ કેટલું મહત્વનું છે વૈજ્ઞાનિક શોધ માટે. આજની આપણી ચર્ચાનો હેતુ પણ એ જ છે કે આ સફરે ડાર્વિનને કેવી રીતે તૈયાર કર્યા અને એમના અવલોકનોએ વિજ્ઞાનને કઈ રીતે નવી દિશા આપી એ સમજવું.
તો શરૂઆત લેખકથી કરીએ. કોણ હતા ચાર્લ્સ ડાર્વિન? ખાસ કરીને પેલી સફર વખતે એમની ઉંમર કેટલી હતી, શું કરતા હતા? ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન અંગ્રેજ પ્રકૃતિવાદી અને જુઓ, જ્યારે 1831માં બીગલ જહાજ પર ચઢ્યા ત્યારે ઉંમર હતી માત્ર 22 વર્ષ. હજી તો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નવા નવા ગ્રેજ્યુએટ થયેલા. અને રસપ્રદ વાત એ છે કે એમનો મુખ્ય અભ્યાસ તો ધર્મશાસ્ત્રનો હતો, પણ એમનો જીવ હતો પ્રકૃતિમાં.
હા, અને એમની આ જે કુદરતી જિજ્ઞાસા હતી ને, એને સાચી દિશા પણ મળી. કેમ્બ્રિજમાં એમના પ્રોફેસર હતા વનસ્પતિશાસ્ત્રી જ્હોન સ્ટીવન્સ હેન્સ્લો. એમણે જ ડાર્વિનની ક્ષમતા પારખી અને એમની ભલામણથી જ ડાર્વિનને બીગલ પર જેન્ટલમેન નેચરલિસ્ટ તરીકે જવાની તક મળી, જે એ જમાનામાં બહુ જ મોટી વાત હતી.
પણ એવું તે શું ખાસ હતું ડાર્વિનમાં? મતલબ આટલી મોટી જવાબદારી માટે એમને કેમ પસંદ કરાયા હશે?
જો, એક તો એમનામાં પેલું ભણતર અને જિજ્ઞાસા એ બંનેનું મિશ્રણ હતું. બીજું, આ 5 વર્ષ દુનિયા ફરવાની અને સંશોધન કરવાની તક એ પોતે જ અસાધારણ હતી. અને ત્રીજું, એમની અવલોકન કરવાની રીત, પદ્ધતિસર નોંધ લેવી, હજારો નમૂના ભેગા કરવા, વર્ગીકરણ કરવું અને સૌથી અગત્યનું સતત સવાલો પૂછવા, એ માત્ર જોતા નહોતા સમજવાનો પ્રયત્ન કરતા હતા.
અને પેલું ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ લાયલનું પુસ્તક પણ સાથે હતું, ખરું ને?
ચોક્કસ. પ્રિન્સિપલ્સ ઓફ જીઓલોજી. લાયલનો સિદ્ધાંત હતો કે પૃથ્વી લાખો વર્ષોમાં ધીમે ધીમે સતત પ્રક્રિયાઓથી બદલાઈ છે, કોઈ ચમત્કારથી નહીં. ડાર્વિને આખી સફર દરમિયાન લાયલના વિચારોને પોતાના અવલોકનોથી ચકાસ્યા અને એમને ઘણા પુરાવા મળ્યા જે લાયલની વાતને સમર્થન આપતા હતા. એટલે એમનામાં સ્થાપિત માન્યતાઓ પર સવાલ ઉઠાવવાની હિંમત હતી.
આ સફરે ખરેખર એમને ઘડ્યા.
હા, એક યુવાન ઉત્સાહીમાંથી એક અનુભવી વિચારશીલ વૈજ્ઞાનિક બનાવ્યા.
ચાલો હવે પુસ્તક પર આવીએ. બીગલનો પ્રવાસ આ મુખ્યત્વે શેના વિશે છે, શું કહેવા માંગે છે?
મૂળભૂત રીતે તો આ પુસ્તક ડાર્વિનની પેલી 5 વર્ષની સફર 1831-1836ના વૈજ્ઞાનિક અવલોકનો અને અનુભવોનો એક વિસ્તૃત અહેવાલ છે. પણ આ કોઈ સાદી પ્રવાસ કથા નથી. એમ સમજો કે એક વૈજ્ઞાનિક ડાયરી છે, ભૂસ્તરશાસ્ત્રનું સર્વેક્ષણ છે અને સાથે સાથે માનવ સમાજોનો અભ્યાસ પણ છે. એક અનોખું મિશ્રણ.
બરાબર. ડાર્વિનનો હેતુ સામાન્ય વાચકોને એક રોમાંચક પ્રવાસની સાથે વૈજ્ઞાનિક હકીકતો અને એના પરથી ઉઠતા વિચારોથી પરિચિત કરાવવાનો હતો. કોઈ મોટો સિદ્ધાંત તરત રજૂ નહોતો કરવો, પણ એવા અવલોકનો નોંધવા હતા જે ભવિષ્યના સિદ્ધાંતોનો પાયો બન્યા. આ પુસ્તક વાચકને ડાર્વિનની સાથે જાણે કે દુનિયા અને એમના વિચારોની સફરે લઈ જાય છે.
ભૂસ્તરશાસ્ત્રની ઘણી વાતો છે એમાં, જેમ કે પૃથ્વીની રચના, ભૂકંપ, જ્વાળામુખી.
હા, ખંડો કેવી રીતે બન્યા, પર્વતોનું નિર્માણ, પરવાળાના ખડકોની રચના, આ બધું જ.
અને જીવવિજ્ઞાન એ તો મુખ્ય હશે જ. વિગતવાર વર્ણન, નમૂનાઓનો સંગ્રહ અને ખાસ તો સજીવો પોતાના પર્યાવરણ સાથે કેવી રીતે બંધ બેસતા આવે છે એનું નિરીક્ષણ, અને પેલું અશ્મિભૂત વિજ્ઞાન, પેલિયન્ટોલોજી.
હા, એ પણ એટલું જ મહત્વનું. ખાસ કરીને આર્જેન્ટિનામાંથી મળેલા પેલા વિશાળકાય પ્રાણીઓના અશ્મિઓ, મેગાથેરિયમ અને ગ્લિપ્ટોડોન.
બરાબર. અને આ અશ્મિઓ મળ્યા પછી જ ડાર્વિનને પેલો વિચાર આવ્યો, સક્સેશન ઓફ ટાઇપ્સ, મતલબ કે લુપ્ત અને જીવંત પ્રજાતિઓ વચ્ચે કોઈક સંબંધ છે.
અને માનવ સમાજોનું શું? એમના વિશે પણ નોંધ્યું હતું?
ચોક્કસ. જુદા જુદા આદિવાસી સમુદાયો, ખાસ કરીને દક્ષિણ અમેરિકાના છેડે આવેલા ટિએરા ડેલ ફ્યુગોના ફ્યુજિયન્સ, એમના રીતરિવાજો, જીવનશૈલી અને બ્રાઝિલમાં જે ગુલામી પ્રથા જોઈ એની તો એમણે સખત શબ્દોમાં ટીકા પણ કરી છે. એટલે આ પુસ્તક ખરેખર ડાર્વિનના પોતાના વિચારોના વિકાસની પણ કથા છે.
હા, જેણે પાછળથી ઓન ધી ઓરિજિન ઓફ સ્પીશીઝ માટે માર્ગ મોકળો કર્યો.
એકદમ બરાબર, વૈજ્ઞાનિક આધાર પૂરો પાડ્યો.
તો ચાલો આ લાંબી સફરના કેટલાક મહત્વના મુકામો પર નજર કરીએ. શરૂઆત કેવી રહી એમની?
સફર શરૂ થઈ ડિસેમ્બર 1831માં ઇંગ્લેન્ડના પ્લિમથથી. શરૂઆતમાં તો ડાર્વિનને દરિયાઈ માંદગી એટલે કે સી સિકનેસ ખૂબ સતાવતી હતી. પહેલો મહત્વનો પડાવ હતો એટલાન્ટિકમાં આવેલા કેપ વર્ડે ટાપુઓ. ત્યાં ઉતરતાની સાથે જ એમનું ભૂસ્તરશાસ્ત્રી તરીકેનું કામ શરૂ. એમણે જોયું કે સમુદ્ર સપાટીથી ખાસ્સી ઊંચાઈ પર શંખ છીપલાના અશ્મિઓવાળી એક સફેદ પટ્ટી હતી.
એટલે લાયલનો પહેલો સિદ્ધાંત કે પૃથ્વીની સપાટી ધીમે ધીમે ઊંચી નીચી થાય છે એનો પહેલો પુરાવો મળ્યો.
હા, અને પૃથ્વી ઘણી જૂની હોવી જોઈએ એ વિચાર પણ અહીંથી જ મજબૂત બન્યો.
પછી જહાજ પહોંચ્યું દક્ષિણ અમેરિકાના કિનારે બ્રાઝિલ. ત્યાંના વર્ષાવનો જોઈને તો ડાર્વિન ખુશખુશ થઈ ગયા. અદ્ભુત જૈવ વિવિધતા, એમણે એને આનંદનો અંધાધૂંધ કોલાહલ કહ્યો. જીવસૃષ્ટિ કેટલી જટિલ અને એકબીજા પર આધારિત છે એનો અનુભવ થયો.
પણ ત્યાં જ ગુલામી પ્રથા પણ જોઈ.
હા, જે એમના પર બહુ ખરાબ અસર કરી એનો ઉલ્લેખ પણ એમણે કર્યો છે. અને પછી આર્જેન્ટિના, પેટાગોનિયા, ત્યાં મળેલા વિશાળકાય અશ્મિઓની વાત કરીએ, એનું શું મહત્વ હતું?
પેટાગોનિયાના પેલા વિશાળ પંપાસના મેદાનોમાં એમણે સ્થાનિક ગૌચો સાથે ઘોડેસવારી કરી સંશોધન કર્યું અને ત્યાં જમીનમાંથી મળ્યા પેલા વિરાટકાય લુપ્ત સસ્તનોના અશ્મિઓ, મેગાથેરિયમ જે એક મોટું સ્લોથ જેવું હતું અને ગ્લિપ્ટોડોન જે મોટા આર્માડીલો જેવું. નવાઈની વાત એ હતી કે આ લુપ્ત પ્રાણીઓ એ જ વિસ્તારમાં આજે જોવા મળતા નાના સ્લોથ અને આર્માડીલોને બહુ મળતા આવતા હતા. એટલે પેલો સક્સેશન ઓફ ટાઇપ્સનો વિચાર,
હા,
કે કોઈ વિસ્તારમાં સમય જતા પ્રજાતિઓ બદલાય છે પણ જાણે કોઈક સંબંધ, કોઈક સાતત્ય જળવાઈ રહે છે. જાણે વર્તમાન પ્રજાતિઓ ભૂતકાળની જ વંશજ હોય. આ ઉત્ક્રાંતિની દિશામાં એક મોટું પગલું હતું. એણે એ વિચારને પડકાર્યો કે પ્રજાતિઓ હંમેશાથી આવી જ રહી છે.
ત્યાંથી આગળ દક્ષિણમાં ટિએરા ડેલ ફ્યુગો, જ્યાં ફ્યુજિયન્સ લોકોને મળ્યા, એ અનુભવ કેવો હતો?
એ ડાર્વિન માટે બહુ વિચારવા જેવો અનુભવ હતો. એમણે ફ્યુજિયન્સને ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવતા જોયા. અને રસપ્રદ વાત એ છે કે બીગલના કેપ્ટન ફિટ્ઝરોય એ અગાઉ 3 ફ્યુજિયન્સને ઇંગ્લેન્ડ લઈ ગયા હતા એમને સભ્ય બનાવવા, અંગ્રેજી શીખવાડ્યું, ખ્રિસ્તી ધર્મ શીખવાડ્યો
અને આ સફરમાં એમને પાછા લાવ્યા.
હા, એમને પાછા એમના વતન મૂકવાનો પણ એક હેતુ હતો. ડાર્વિને જોયું કે આ સભ્ય બનેલા ફ્યુજિયન્સ, ખાસ કરીને પેલો જિમી બટન, એ ઝડપથી પોતાની જૂની જીવનશૈલીમાં પાછો વળી ગયો. આનાથી ડાર્વિનને સંસ્કૃતિ, સભ્યતા, માનવ સ્વભાવ અને પર્યાવરણનો પ્રભાવ, આ બધા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વિચારવાની તક મળી.
અને પછી પશ્ચિમ કિનારે ચિલીમાં, ત્યાં તો ભૂસ્તરશાસ્ત્ર જીવન થયું હશે.
સાચી વાત છે. ચિલીના વાલ્ડિવિયામાં એમણે પોતે એક મોટો ભૂકંપ અનુભવ્યો અને જોયું કે ભૂકંપ પછી જમીનનો આખો ભાગ થોડા ફૂટ ઊંચો આવી ગયો હતો.
એટલે લાયલના સિદ્ધાંતોનું જીવંત ઉદાહરણ.
બરાબર, પૃથ્વી સ્થિર નથી, બદલાય છે. પછી એમણે પેલી એન્ડીસ પર્વતમાળા ઓળંગી, બહુ મુશ્કેલ સફર પણ વૈજ્ઞાનિક રીતે બહુ ફળદાયી. પર્વતોમાં હજારો ફૂટની ઊંચાઈ પર એમને દરિયાઈ જીવોના અશ્મિઓ મળ્યા અને અશ્મિભૂત વૃક્ષો પણ.
શું વાત છે!
હા, એટલે ફરી એ જ સાબિતી કે આ વિશાળ પર્વતો પણ કરોડો વર્ષ પહેલાં સમુદ્ર નીચે હતા અને ધીમે ધીમે ઊંચા આવ્યા છે. પૃથ્વી કેટલી ગતિશીલ છે!
અને પછી પ્રવાસનો સૌથી ચર્ચિત ભાગ, ગેલાપેગોસ ટાપુઓ. ભલે ત્યાં રોકાણ ઓછું હતું પણ અસર બહુ મોટી રહી.
ખરેખર પેસિફિક મહાસાગરમાં આવેલા જ્વાળામુખી ટાપુઓ દુનિયાથી સાવ અલગ. ડાર્વિન તરત સમજી ગયા કે અહીં કંઈક ખાસ છે. મોટાભાગના પ્રાણીઓ વનસ્પતિઓ સ્થાનિક હતા, મતલબ દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. અને નવાઈની વાત એ હતી કે નજીક નજીકના ટાપુઓ પર પણ જ્યાં આબોહવા જમીન સરખા હતા ત્યાં પણ પ્રાણીઓ સહેજ જુદા હતા.
હા, પેલું ઉદાહરણ છે ને, તેના ગવર્નરે ડાર્વિનને કહ્યું કે કાચબાનું કવચ જોઈને કહી શકે કે કાચબો કયા ટાપુનો છે.
અચ્છા, ડાર્વિને ત્યાંથી પક્ષીઓના ઘણા નમૂના ભેગા કર્યા, ખાસ કરીને પેલા નાના ફિન્ચ પક્ષીઓ અને મોકિંગ બર્ડ. પાછળથી ઇંગ્લેન્ડમાં જ્યારે નિષ્ણાતોએ એ જોયા ત્યારે ખબર પડી કે આ તો અલગ અલગ પણ નજીકની સગપણ ધરાવતી પ્રજાતિઓ છે, અને દરેક ટાપુ પરની ફિંચની ચાંચનો આકાર ત્યાં મળતા ખોરાક પ્રમાણે અલગ હતો. કોઈની બીજ તોડવા માટે મજબૂત, કોઈની જંતુ પકડવા માટે પાતળી.
અદ્ભુત! આ તો જાણે કુદરતની જીવંત પ્રયોગશાળા જ હતી.
બરાબર. આ બધા અવલોકનોએ પેલો પ્રજાતિઓના રૂપાંતરણનો વિચાર મજબૂત કર્યો કે કેવી રીતે એક મૂળ પ્રજાતિ સમય જતાં જુદા જુદા વાતાવરણમાં નવી પ્રજાતિઓમાં ફેરવાય. સવાલ એ ઊભો થયો, શું કોઈ એક પૂર્વજ પ્રજાતિ આ ટાપુઓ પર આવી અને પછી દરેક ટાપુ પર અલગ અલગ રીતે વિકસી? આ જ હતો પેલો રહસ્યોનો રહસ્ય. નવી પ્રજાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થાય છે? ગેલાપેગોસના અવલોકનો ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત માટે પાયારૂપ બન્યા.
ગેલાપેગોસ પછી બીગલ પેસિફિક પાર કરીને ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ગયું. ત્યાં શું ખાસ જોયું? ત્યાં પણ એમના માનવશાસ્ત્રીય અને જૈવ ભૌગોલિક અવલોકનો ચાલુ રહ્યા. ન્યૂઝીલેન્ડમાં માઓરી લોકો અને અંગ્રેજ વસાહતીઓ વચ્ચેના સંબંધો જોયા. ઓસ્ટ્રેલિયામાં તો સાવ અનોખી પ્રાણી સૃષ્ટિ જોઈને એ દંગ રહી ગયા. કંગારૂ, પ્લેટિપસ જેવા માર્સુપિયલ્સ. એમણે નોંધ્યું કે આ પ્રાણીઓ દુનિયાના બીજા ખંડોના સસ્તનો જેવા જ કામ કરતા હતા, પણ રચનામાં સાવ જુદા.
હા, એટલે ફરી પેલું ભૌગોલિક વિતરણ અને એકલતાનો પ્રભાવ,
અને પેલો પરવાળાના ટાપુઓનો સિદ્ધાંત એ પણ આ જ સમયે આવ્યો.
હા, એ પણ એમની મોટી ભૂસ્તર શાસ્ત્રીય સિદ્ધિ. એમણે સમજાવ્યું કે પરવાળાના ઘોડાકાર ટાપુઓ એટોલ્સ કેવી રીતે બને છે. જ્યારે કોઈ જ્વાળામુખી ટાપુ ધીમે ધીમે ડૂબે ત્યારે એની કિનારી પરના પરવાળા ઉપર તરફ વધતા જાય. એકદમ સરળ અને તાર્કિક સમજૂતી.
અને અંતે 5 વર્ષની સફર પછી ઓક્ટોબર 1836માં બિગલ ઇંગ્લેન્ડ પાછું ફર્યું.
હા, હિન્દ મહાસાગર અને એટલાન્ટિકના અમુક ટાપુઓ પર રોકાઈને વધુ અવલોકનો કરીને ડાર્વિન ઘરે પાછા ફર્યા. પણ હવે એ પહેલા જેવા નહોતા, એક અનુભવી, પરિપક્વ વૈજ્ઞાનિક બની ચૂક્યા હતા, જેની પાસે અવલોકનો, નમૂનાઓ અને સૌથી વધુ તો પ્રશ્નોનો ભંડાર હતો. આ સફરે એમને ઘડ્યા એમના ભવિષ્યના કાર્યનો પાયો નાખ્યો.
આટલી બધી વાતો થઈ, આ પુસ્તક અને પ્રવાસમાંથી મુખ્ય કયા વિષયો કે સંદેશાઓ આપણે તારવી શકીએ? જુઓ, પહેલો અને સૌથી મૂળભૂત વિષય તો છે પૃથ્વીનો વિશાળ સમયગાળો. ડાર્વિનના ભૂસ્તરશાસ્ત્રીય અવલોકનોએ સાબિત કર્યું કે પૃથ્વી લાખો કરોડો વર્ષ જૂની છે અને ધીમી, સતત પ્રક્રિયાઓથી બદલાય છે. આ ઊંડો સમય, ડીપ ટાઈમ, નો ખ્યાલ જૈવિક ઉત્ક્રાંતિ જેવી ધીમી પ્રક્રિયા સમજવા માટે ખૂબ જરૂરી હતો.
બરાબર. બીજો મહત્વનો સંદેશ છે પર્યાવરણીય અનુકૂલન. ડાર્વિને વારંવાર જોયું કે સજીવો પોતાના પર્યાવરણને કેટલી અદ્ભુત રીતે અનુકૂળ થયેલા છે. ગેલાપેગોસના ફિન્ચ હોય કે રણની વનસ્પતિ, આ બતાવે છે કે પ્રજાતિઓ સ્થિર નથી, પણ પર્યાવરણના દબાણ હેઠળ બદલાય છે, અનુકૂલન પામે છે.
ગેલાપેગોસ અને ઓસ્ટ્રેલિયાથી સ્પષ્ટ થાય છે તે છે જૈવ ભૌગોલિક વિતરણ અને એકલતાનો પ્રભાવ. શા માટે અમુક જીવો અમુક જગ્યાએ જ મળે છે? ડાર્વિને જોયું કે ભૌગોલિક અવરોધો પ્રજાતિઓના ફેલાવાને રોકે છે અને લાંબા સમયની એકલતા નવી પ્રજાતિઓને જન્મ આપી શકે છે.
ચોથો મુદ્દો, જે પેટાગોનિયાના અશ્મિઓ પરથી આવ્યો, તે છે જીવંત અને લુપ્ત પ્રજાતિઓ વચ્ચેનો સંબંધ. વિલોપન એ કુદરતી પ્રક્રિયા છે, અને કદાચ જૂની પ્રજાતિઓના સ્થાને તેમના જ સુધારેલા વંશજો આવે છે. પેલો ડિસેન્ટ વિથ મોડિફિકેશનનો પાયો અહીં નંખાયો.
અને આ બધાની પાછળનો પાંચમો અને સૌથી મહત્વનો સંદેશ, વૈજ્ઞાનિક અવલોકનની શક્તિ.
ચોક્કસ. આખું પુસ્તક એનું જ પ્રમાણ છે. પદ્ધતિસર, ઝીણવટ ભર્યું અવલોકન, ડાર્વિનની ધીરજ, નોંધ લેવાની કાળજી અને સતત શા માટે અને કેવી રીતે પૂછવાની વૃત્તિ, મોટા સિદ્ધાંતો આવા અવલોકનો પર જ બને છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે ડાર્વિનની વિચાર પ્રક્રિયા દર્શાવે છે. જેમ કે અમેરિકન ખંડના ભૂસ્તરીય ફેરફારો જોઈને એ લખે છે, અમેરિકન ખંડની બદલાયેલી સ્થિતિ પર વિચાર કરતા અત્યંત આશ્ચર્ય સિવાય બીજું કંઈ થઈ શકે નહીં. આ શું બતાવે છે?
આ બતાવે છે કે ડાર્વિન પૃથ્વીના ઇતિહાસની વિશાળતા અને તેમાં થયેલા ફેરફારોથી કેટલા પ્રભાવિત હતા. પર્વતોમાં દરિયાઈ અશ્મિઓ મળવા જેવી બાબતો તેમને એ સમજાવી રહી હતી કે પર્યાવરણ બદલાય છે અને આ બદલાતું પર્યાવરણ જ સજીવોમાં ફેરફાર લાવે છે.
અને ગેલાપેગોસ વિશે કહ્યું છે, આ ટાપુઓનો પ્રાકૃતિક ઇતિહાસ અત્યંત જિજ્ઞાસા પ્રેરક છે અને ધ્યાન આપવા યોગ્ય છે.
હા, મતલબ કે ગેલાપેગોસ જેવા અલગ ટાપુઓ કુદરતી પ્રક્રિયાઓને સમજવા માટે ખાસ તક આપે છે. અહીં જાણે કુદરતના નિયમો વધુ સ્પષ્ટ દેખાતા હતા. આ જ જિજ્ઞાસા એમને પહેલા રહસ્યોના રહસ્ય સુધી લઈ ગઈ.
અને પેલું ગેલાપેગોસનું જ વાક્ય, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે લગભગ 50-60 માઇલ દૂર આવેલા ટાપુઓ, જે એક સરખા ખડકોના બનેલા છે, લગભગ સમાન આબોહવા હેઠળ છે, ત્યાં અલગ અલગ જીવો વસતા હશે.
આ અવલોકન પ્રજાતિ નિર્માણ એટલે કે સ્પીસીએશનને સમજવા માટે બહુ મહત્વનું હતું. એ બતાવે છે કે નાની ભૌગોલિક દૂરી અને એકલતા પણ સમય જતાં મોટા તફાવતો અને નવી પ્રજાતિઓ બનાવી શકે છે.
અને અંતે ખુદ ડાર્વિને કહ્યું તેમ, બીગલનો પ્રવાસ મારા જીવનની અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ઘટના રહી છે અને તેણે મારી સમગ્ર કારકિર્દી નક્કી કરી છે.
હા, આ વાક્ય જ બધું કહી દે છે. આ માત્ર મુસાફરી નહોતી, આ એક વૈજ્ઞાનિકનો જન્મ હતો.
તો આ પુસ્તક અને ડાર્વિનના અનુભવોમાંથી આજે આપણે શું શીખી શકીએ? આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગી છે?
સૌથી પહેલું તો વૈજ્ઞાનિક અભિગમ. કોઈ પણ સમસ્યા હોય, પદ્ધતિસર અવલોકન કરવું, માહિતી ભેગી કરવી, વિચારવું અને પુરાવાના આધારે નિર્ણય લેવો, આ તો જીવનમાં બધે જ કામ લાગે.
અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ બાબતે?
ચોક્કસ. ડાર્વિનના અવલોકનો આપણને શીખવે છે કે જીવસૃષ્ટિ કેટલી જટિલ અને એકબીજા પર આધારિત છે. આજે ક્લાઇમેટ ચેન્જ અને જૈવ વિવિધતાના નુકસાનના સમયમાં પ્રકૃતિનું સન્માન કરવું અને એનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે એ સમજાય છે. વળગી રહેવાની હિંમત બતાવી. આપણે પણ આપણી ધારણાઓ પર સવાલ પૂછવા જોઈએ અને નવા પુરાવા મળે તો વિચાર બદલવા તૈયાર રહેવું જોઈએ.
અને પેલી આંતરશાખાકીય વિચારસરણીની વાત, ભૂસ્તરશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ભૂગોળ બધાને સાથે જોયા.
બરાબર. જટિલ સમસ્યાઓનો ઉકેલ ઘણીવાર અલગ અલગ ક્ષેત્રોના જ્ઞાનને જોડવાથી જ મળે છે. અને છેલ્લે ધીરજ. ડાર્વિને 5 વર્ષ અવલોકન કર્યું અને પછી વર્ષો સુધી સંશોધન કર્યું. સાચી સમજ માટે ધીરજ બહુ જરૂરી છે. ઉતાવળે આંબા ન પાકે.
અંતે આ ચર્ચામાંથી આપણને શું સ્પર્શી ગયું? મારા માટે તો સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે એક યુવાનની જિજ્ઞાસા અને ધીરજભર્યા અવલોકને જીવન વિશેની આપણી સમજમાં ક્રાંતિ લાવી દીધી. ધ્યાનથી જોવાની અને સવાલ પૂછવાની શક્તિ કેટલી મોટી છે એ સમજાયું.
અને મારા માટે પેલો ગેલાપેગોસનો અનુભવ, જ્યાં ડાર્વિનને પહેલીવાર પ્રજાતિઓના પરિવર્તનનો સંકેત મળ્યો અને પેલો રહસ્યોનો રહસ્યનો પ્રશ્ન વધુ ઊંડો બન્યો, એ આખી વૈજ્ઞાનિક શોધની પ્રક્રિયાનું જીવંત ઉદાહરણ છે. કેવી રીતે નાના અવલોકનો મોટા સિદ્ધાંતો તરફ દોરી જાય છે. આ પુસ્તક ખરેખર ઉત્ક્રાંતિના સિદ્ધાંતની પ્રસ્તાવના છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.